તારીખ 30/11/1986 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 12
છે. સ્વરૂપનો અનુભવ કરવાની એકમાત્ર વિધિ અથવા સ્વીકાર કરવાની કળ આ ભેદ જ્ઞાન છે, અને એ ભેદ જ્ઞાનના વિષયમાં પણ એક સૂત્ર સિદ્ધાંત જેવી વાત આ બોર્ડની અંદર આપેલી છે. સૂત્ર સિદ્ધાંત એટલે બહુ ટૂંકામાં સારભૂત વાત કરવી. અથવા વિચારના વિષયમાં સ્પષ્ટીકરણ કરવા જતા વિસ્તાર થાય છે, પણ એ સમજણની ભૂમિકાનો વિષય છે. આરાધનાની ભૂમિકામાં સમજણ પછી આગળ વધીને આરાધનાની ભૂમિકામાં વિસ્તારનો પ્રસંગ નથી, વિસ્તારની કોઈ આવશ્યકતા નથી. ત્યાં બહુ સંક્ષેપમાં વિષય સમાવેશ થઈ જતો હોય એવી રીતે એનું કથન આવે છે. અહીંયા પણ એવી પદ્ધતિ સમજવી. હું જ્ઞાયક અને આ પર બાકી બધા જાણવાના પડખા છે. બધા એટલે જેટલો વિસ્તારવાળો વિષય છે એ જાણવાનો વિષય છે. ન સમાધાન થતું હોય તો સમાધાન કરી લેવા પૂરતી વાત છે. કોઈ વાત ન બેસતી હોય, વિરોધ ભાસતો હોય તો એ બધું જાણવામાં જાય છે. જાણવાનો વિષય અને આદળવાનો વિષય ભિન્ન ભિન્ન છે એમ કહેવું છે. જે કાર્ય આદરવું છે એનો વર્ગ જુદો છે, અને જાણવાનો અનેક વિષય છે એનો વર્ગ પણ જુદો છે. આ બે વર્ગમાં આખું તત્વજ્ઞાન સમાયેલું છે. એટલે તત્વજ્ઞાનના વિષયમાં જેને પ્રવેશ કર્યો છે એવા જીવે એ સમજવું જરૂરી છે કે કેટલો વિષય આદરવાનો છે, કેટલો વિષય માત્ર જાણવાનો રહેશે. હું જ્ઞાયક એટલે જાણનાર તત્વ, જાણનાર ભાવ, સ્વભાવ ભાવ એવો હું છું. જ્ઞાયક કહેતા એમાં અનંત શક્તિનું અભેદ રૂપ આવી ગયું, અભેદ સ્વરૂપ આવી ગયું. જ્ઞાયક એટલે કોઈ એક જ્ઞાન ગુણના ભેદથી વસ્તુને ભેદરૂપ દર્શાવી છે એમ અહીંયા નથી. જ્ઞાયક એટલે અભેદ નિજ સ્વરૂપ, પોતાનું અખંડ અભેદ નિજાત્મ તત્વ એને અહીંયા જ્ઞાયક કહે છે. સમયસારમાં આચાર્ય ભગવાને જ્ઞાયક કહ્યો. ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ જ્ઞાયક શબ્દથી જ આત્માની વાત પ્રમુખપણે થઈ. અને જ્ઞાયક કહેવામાં સિદ્ધે સિદ્ધો આત્મા સહેલાઈથી ઉછા ઉઘાડવાળાને પણ પકડાઈ જાય એ પ્રકાર છે, જ્ઞાયક કહેવામાં એ પ્રકાર છે. કેમ કે જ્ઞાન એવો વિશિષ્ટ ગુણ છે કે જેનાથી આત્મા જુદો પડે છે, અથવા જે રાગ અને પર સાથે એકત્વ થઈ રહ્યું છે તેને જુદો પાડવામાં જ્ઞાન જ સાધન છે. જ્ઞાન સાધન હોવાથી જ્ઞાન વિશિષ્ટ પદાર્થ, જ્ઞાનમય પદાર્થ તે જ્ઞાયક આત્મા એમ કહીને અહીંયા જુદો પાડવો છે. વળી અનુભવ પણ જ્ઞાનમાં છે અને અનુભવ થવાનું, અનુભવ કરવાનું અહીંયા પ્રયોજન હોવાથી પણ આત્માને જ્ઞાયકપણે દર્શાવવો ઉચિત છે. ઉચિત છે એટલે વધારે ઉચિત છે. શાસ્ત્રમાં આત્માને દર્શાવવા માટે અનેક આત્માના ગુણધર્મોથી નિરૂપણ છે અને કથન છે, તો પણ પોતાનું કાર્ય સાધવા માટે જ્ઞાયકપણે આત્માને સમજવો અને આરાધવો એ વધારે અનુકૂળ પડે છે. આગળ એક બોલ આવશે, એમાં એ સ્પષ્ટીકરણ છે. જમણા હાથ ઉપર ઉપરનો પોતાના સ્વરૂપને પહોંચવું, નિજ શુદ્ધ પરિણતિથી પોતાના સ્વરૂપને પહોંચવું એમાં પ્રથમ સમ્યક દર્શન છે, એટલે નિજ સ્વરૂપની શુદ્ધાત્મ પ્રતીતિ છે. 318 સમ્યક દર્શન પહેલાની અવસ્થા સ્વરૂપ વિચારણાની છે અને તે સ્વરૂપ વિચારણામાં આત્માના અનેક ગુણો સંબંધીનો, અનેક ધર્મો સંબંધીનો વિચાર ચાલે છે. જેમ કે અહીંયા ત્રીજી લીટીમાં લીધું છે, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું પારિણા પરમ પારિણામી ભાવ છું, એમ વિચારો ચાલે છે. અનેક પ્રકારે વિચારો આવે છે. કોને એવા અનેક પ્રકારે વિચારો આવે છે કે સમ્યક પ્રતીતિ એટલે સમ્યક દર્શન માટેની લગ્નીવાળા આત્માર્થીને અનેક પ્રકારે વિચારો આવે છે, પણ તેના નિમિત્તે ઉપજતી જે સમ્યક પ્રતીતિનો જે પ્રકાર છે તે એક છે. વિચારોના પ્રકાર અનેક છે, કેમ કે વિચારોનો વિષય અનેક ગુણધર્મોનો ભેદ છે, ગુણોનો અને ધર્મોનો ભેદ છે. પણ ગુણો અને ધર્મોનો ભેદ પ્રતીતિમાં નથી આવતો. પ્રતીતિનો વિષય તે બધા ગુણધર્મોથી એકરૂપ થયેલું જે શુદ્ધ આત્મદ્રવ્ય છે તે એક જ પ્રતીતિનો વિષય હોવાથી પ્રતીતિનો પ્રકાર એક જ છે. વિચારોનો પ્રકારમાં અનેક પ્રકાર પડે છે, પ્રતીતિનો દર્શનનો એક જ પ્રકાર છે. તેથી પ્રતીતિ માટેના વિચારોના સર્વ પ્રકારોમાં હું શુદ્ધ છું, ધ્રુવ છું, પારિણામી ભાવ છું, એ સર્વ પ્રકારોના વિચારોના સર્વ પ્રકારોમાં હું જ્ઞાયક છું તે પ્રકાર મૂળભૂત છે અથવા આ મૂળભૂત પ્રકાર સર્વ પ્રતીતિ પ્રાપ્ત કરનાર જીવોને હોય છે, આ મૂળભૂત વિચાર, હું જ્ઞાયક છું એવો મૂળભૂત વિચાર પ્રતીતિ પ્રાપ્ત થનાર સર્વજીવોને હોય છે, અને એ આત્મ પ્રાપ્તિ માટે, સ્વાનુભવ માટે ખરેખર જોઈએ તો એકમાત્ર હેતુરૂપ છે. અભેદ જ્ઞાયક ઉપર ટકતો નથી પરિણામમાં, એટલે બીજા ધર્મથી તેને ને તેને વિષય કરવામાં વિચાર ચાલે છે. વિષય બદલાતો નથી, વિષય તો અભેદ આત્મા છે, લક્ષ્યગત વિષય, પણ એ લક્ષણો વિષયનો ઉપયોગ ન થાય ત્યાં સુધી વિચારોમાં ફેરફાર થયા કરે છે અને એમાં અનેક ગુણધર્મના પડખા પડે છે. તો પણ સ્વાનુભવ માટે હું જ્ઞાયક છું તે પ્રકાર હેતુરૂપ છે, મૂળભૂત હેતુરૂપ છે એમ અહીંયા કહેવું છે. એ વિષયને અહીંયા સંક્ષેપમાં લઈ લીધો, આટલી લાંબી વાત બહુ સંક્ષેપમાં લઈ લીધી કે હું જ્ઞાયક અને હું જ્ઞાયક સિવાયનું બધું આ, એટલે આ બધું હું જ્ઞાયક છું એ સિવાયનું આ બધું પર છે. જ્ઞાયક તે હું છું એ સિવાયનું હું નથી, પર છે એટલે હું નથી. આટલો પણ જે વિકલ્પ છે એનું નિર્વિકલ્પ જે વાચ્ય છે એમાં સ્વાનુભવ છે. એટલે ભેદ જ્ઞાનના ફળમાં જે સ્વાનુભવ લીધો છે એ એટલા માટે લીધો છે કે જ્યાં સુધી અભેદતાને પહોંચાતું નથી, લક્ષ્યગત વિષય જે અભેદ આત્મદ્રવ છે, ત્યાં સુધી પુરુષાર્થ ઉગ્ર થઈને તન્મય થવાતું નથી, ત્યાં સુધી ભેદ વિકલ્પ ઉઠે તો એમાં જે વિકલ્પ છે એનો નિષેધ છે, આ પર છે એમ ગણીને એનો નિષેધ છે, અને જે જ્ઞાયક ઉપર લક્ષ્ય છે ત્યાં હું પણ આનું જોર છે, હું પણ ત્યાં જોર દે છે, અને એ જોરમાં આ પર છે એવો વિકલ્પ પણ બંધ થઈ જાય છે. કેમ કે પર પછી ઉત્પન્ન થતું નથી, લક્ષ્ય ઉપર વજન છે, જોર છે, એટલે સાથે જે સૂક્ષ્મપણે ઉત્પન્ન થતો વિકલ્પ છે એ વિકલ્પ પણ બંધ થઈ જાય છે. એટલે પરની અંદર તો જેટલું લેવું હોય એ બધું માત્ર જાણવાના વિષયમાં જાય છે, એના ઉપર જોર દેવાનું નથી. જાણવાના પડખા એમ કહીને એ આદરવાનું પડખું નથી એમ કહેવાનું છે, અને આદરવાનું પડખું નથી એટલે એના ઉપર કઈ જોર દેવાની જરૂર નથી એમ લેવું છે. એ જાણવાના વિષયમાં અનેક ન્યાયો હોય, આગમનો ગમે તેટલો વિષય હોય, ચારે અનુયોગનો કોઈ પણ વિષય હોય, અને ન્યાયનો વિષય હોય, કેમ કે ન્યાયનો વિસ્તાર પણ ઘણો છે, તો પણ એ બધું જાણવાનું પડખું છે. આદરવાની વાત જુદી છે, જુદા પ્રકારે અંગીકાર કરવાની છે, જાણવાની વાત જુદા પ્રકારે જાણી લેવાની છે. ત્યાં એને જ્યાં જાણવું છે ત્યાં જાણીને એને છોડી દેવું છે. જે જાણવાના પડખા છે એ જાણીને મૂકી દેવાની વાત છે, અને હું જ્ઞાયક છું એ આત્મસાત કરવાનો વિષય છે, એ અનુભવ કરવાનો વિષય છે. એના ઉપર જે પ્રયત્ન છે અને પુરુષાર્થ છે એ અનુભવ કરવા માટેનો છે. જાણવાના પડખા ઉપર પુરુષાર્થનું જોર લઈ જવાનું નથી એમ ત્યાં લેવું છે. એ બીજી લીટીમાં આની જગ્યાએ બધું લઈ લીધું છે સ્પષ્ટીકરણ માટે, કે હું જ્ઞાયક છું ને બાકી બધું પર, આ પર એટલે બાકી બધું પર, આ એક ધારાએ ઉપડે. અહીંયા માર્ગદર્શન વેદજ્ઞાનના વિષયનું બહુ સ્પષ્ટ છે કે આ એક ધારાએ ઉપડે પ્રયોગમાં તો એમાં બધું આવી જાય છે. એટલે 12 અંગમાં જે ઉપદેશ કરવો છે જિનેન્દ્રદેવને, પૂરો જે ઉપદેશ કરવો છે એનો સાર અને એનો કસ બધો અહીંયા આવી જાય છે. આ એક માર્ગની સુંદરતા છે કે ટૂંકામાં ટૂંકી વિધિ છે. લાંબી લાંબી વિધિ ઉલટી સુલટી વાતોવાળી હોય તો જીવને મૂંઝાવવું પડે કે આટલું બધું કેવી રીતે પાર કરવું. પણ એક તિર્યંજ પણ આ વિધિને અંગીકાર કરીને ભવભ્રમણનો અંત કરી નાખે એવા અનંત દાખલાઓ અત્યાર સુધીના ઇતિહાસમાં થઈ ગયા. અને એ વિધિ હાથમાં ન આવે તો 12નું 11 અંગને 9 પૂર્વનું ભણતર શાસ્ત્રનું અને દ્રવલિંગી મુનિ લગ્ન દિગંબર દીક્ષાધારી જંગલવાસી પંચ મહાવ્રત નિરતી ચાર પાળનાર બધું 12નું 12 આ ભેદ જ્ઞાન વિના શૂન્ય રહી ગયું અને ભવભ્રમણનો એક આંટો પણ ઘટ્યો નહીં. એકનું માત્ર પુણ્ય બંધાણું 9મી ગ્રીવક પર્યંત ગયો, પાછો એક ઇન્દ્રિયાદિમાં ગયો. આ પરિસ્થિતિ એટલે બહુ સંક્ષેપમાં પણ બહુ મુદ્દાની વાત કરી છે કે આ એક ધારાએ ઉપડે તો એમાં બધું આવી જાય છે. આમાં બધું આવી જાય છે માટે આ એક ધારાએ ઉપડવું એવી એક પરિણામની અંદર નિશ્ચયાત્મક અને નિર્ણયાત્મક તૈયારી, માનસિક તૈયારી કરી નાખવી જોઈએ કે આ એક ધારાએ ઉપડવું છે અને બીજી બધી વાતમાં ક્યાંય આગળ વધવું નથી. શાસ્ત્રમાં તો અનેક વિષય આવશે, એક સમુદ્ર જેવો વિષય છે શાસ્ત્ર છે. અનેક જેમ સમુદ્રમાં તરંગ હોય છે પણ ક્યાંય એને કોઈની સાથે પ્રયોજન નથી. હું જ્ઞાયક છું એ એકની સાથે જ એને પ્રયોજન છે. જોકે એમાં પણ સાવધાની એટલી રાખવી ઘટે છે કે એમ સમજાઈ ગયું કે હું જ્ઞાયક છું એટલે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એમ કર્યા કરું, એમ કોઈ નિર્ણય કરે અને એ જ રીતે કર્તૃત્વ બુદ્ધિએ એવા પરિણામ કરવા લાગે છે. પછી એની ટેવ પણ પડી જાય છે અને એને એમ લાગે છે કે સહજપણે મને તો હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એવો જ ભાવ રહ્યા કરે છે. પણ એ પહેલા ભાવભાષણમાં એને આવેલો હોવાથી જીવ એમને જ્ઞાયક ભાવ જ્ઞાનમાં ભાષા વિના જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ રટણ ચાલી જાય છે તો પણ એને જ્ઞાયક સંબંધી કરેલી કલ્પના દ્રઢ કરવાનો પ્રસંગ થઈ જાય છે. એ રીતે પણ એ ભેદ જ્ઞાન થતું નથી. હું જ્ઞાયક છું ને બાકી બધું પર છે એવો વિચાર છે, એક વિકલ્પ છે અને પ્રયોગ છે. એ પ્રયોગ છે બે વચ્ચેનો આંતરો સમજીને માત્ર વિચારમાં નહીં રોકાતા, એના પ્રયોગમાં અનુભવનો જે પ્રયાસ છે, પ્રયોગમાં અનુભવનો જે પુરુષાર્થ છે એમાં આવે તો જીવને તેના ફળમાં શુદ્ધોપયોગ અથવા અનુભવ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. નહીતર જેમ બીજા વિચારોમાં જીવ રોકાય છે એમ જ્ઞાયક સંબંધીના અથવા ભેદજ્ઞાન સંબંધીના વિકલ્પ વિચારમાં રોકાવાનું થઈ જાય. એટલે સૂક્ષ્મતાથી લઈએ તો ભેદજ્ઞાનનો વિચાર એક વાત છે અને પ્રયત્ન બીજી વાત છે. પ્રયોગ બીજી વાત છે, પ્રયત્ન અને પ્રયોગ સમકાળે છે. કોઈ વાર પ્રયોગથી વાત કરાય, કોઈ વાર પ્રયત્નથી વાત કરાય, પણ જ્યાં પ્રયોગ છે ત્યાં પ્રયત્ન સહિત પણ છે. પ્રયત્ન છે એ જ પ્રયોગનું સ્વરૂપ છે. રટણ કરવું પણ એનું ઊંડાણ આ છે. જો અહીંયા રટણ ના શબ્દે એક ધારાએ ઉપડે એવો શબ્દ આવ્યો છે, રટણ શબ્દ નથી આવ્યો. એટલે રટણ અને ધારા વચ્ચે શું તફાવત છે એ સ્પષ્ટીકરણ કર્યું કે કોઈ એવી રીતે રટણમાં ચડી જાય છે, જેમ કોઈ જાપમાં ચડી જાય, પછી એને એવી ટેવ, મનને એવી ટેવ પડી જાય કે એનો જાપ જ થયા છે. તો કે જ્ઞાયકનો જાપ કરી નાખવો એમ છે? તો એમ નથી. તો એમાં ફરક શું છે કે જે જ્ઞાયક સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસ થાય એવું ભાષ્યું હોય, તો જેવા સ્વભાવે જ્ઞાયક છે એનું ભાવ ભાષણ આવ્યું હોય તો એમાં હુંપણાનું જોર થયા કરે. એમાં હુંપણાનું જોર થયા કરે છે ત્યારે વિચાર વિકલ્પ પણ હજી વિચાર વિકલ્પની ભૂમિકા છે એટલે આવ્યા કરે છે, એનો નિષેધ પણ આવ્યા કરે. આ પર છે, આ હું નહીં, આ પર છે અથવા આ હું નહીં એવો ભાવ થયા કરે. પણ એવી એક પ્રયોગની ધારા ઉપડવી જોઈએ, વિકલ્પની ધારા નહીં માત્ર. કેમ કે અહીંયા વિકલ્પ વધારવા માટે કોઈ કાર્ય કરવું નથી, પણ વિકલ્પ નાશ થાય, વિકલ્પ અસ્ત પામી જાય, વિકલ્પ મટી જાય એવું કાર્ય કરવું છે. અથવા જ્ઞાયક સ્વરૂપે કરીને તો નિર્વિકલ્પ છે, જ્ઞાયક જે આત્મા છે એ તો નિર્વિકલ્પ સ્વરૂપ છે. તો નિર્વિકલ્પ સ્વરૂપ ઉપર જોર જાય તો વિકલ્પ વધે કે વિકલ્પ મટે? કે વિકલ્પનો નાશ થાય, વિકલ્પ વધે નહીં. એ વિકલ્પ વધે નહીં એવી પદ્ધતિ એને અહીંયા એવી એક ધારા કહેવામાં આવી છે. ધારા કહીને એ પણ કહેવું છે કે આજે જ્ઞાયકનો જરાક પ્રયોગ થઈ ગયો, પછી બે ચાર છ કલાક કે બીજે દિવસે પછી પાછો એક જરાક વારેનો પ્રયોગ જેવું થાય એ પ્રકાર નથી. ઉદયના પ્રસંગોમાં વારંવાર ધારાવાહી જાણે થતો હોય, સતત થાય, એ સતત થાય છે એના ફળમાં નિર્વિકલ્પ આવે છે. પછી ધ્યેય જ્ઞાન સતત રહે છે, પણ જે શરૂઆત થઈ હોય એમાં વારંવાર થાય અને એ અભ્યાસ વધતા એનું એકદમ સતતપણું થઈ જાય ત્યારે એને એની ધારાએ ઉપાડી એમ કહેવામાં આવે. શરૂઆતમાં હજી વારંવાર થાય છે, આજનું કાલ એમ તો નહીં છે, વારંવાર થાય એટલે એક કલાકમાં 5-10 વખત થાય, તો પછી જે એનો અભ્યાસ વધી જાય તો ધારાવાહી પડે એ પ્રયોગ ચાલુ રહે. તો એવી જો ધારા ઉપડે તો એ ધારાનું ફળ છે સ્વાનુભવ છે, વેદ જ્ઞાનનું ફળ સ્વાનુભવ છે. અનંત જન્મ મરણ તોડવાનો આ એક માત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી, આ એક જ માત્ર ઉપાય છે. 12 અંગના સારભૂત કહીએ તો આટલો વિષય છે જે આ 13મા બોલમાં આવ્યો છે. 13મું ગુણસ્થાનનું મૂળ છે આ 13મો બોલ, એટલે 13મા ગુણસ્થાનનું મૂળિયું છે. આ ધારાએ ઉપડે એટલે 13મે ગુણ સ્થાને પરિપૂર્ણતાને પ્રાપ્ત કરે. અનુજીવી ગુણ તો પૂર્ણ થઈ જાય છે ને, પ્રતિજીવી ગુણનો તો કાંઈ તકલીફ નથી એટલે જીવને.
વિચારો છે એ બધું જે ફરક કરે.
હા, એમાં જે સૂક્ષ્મતા છે આ જ વિષયની છે કે એકની એક પર્યાયમાં જ્ઞાનથી જ્ઞાયક તત્વને જુદું પાડવું છે અને તે જ પર્યાયમાં એ જ્ઞાયકને અનુકૂળ ને જ્ઞાયકને અનુસરતો રાગરૂપ વિકલ્પાંશને જુદો પાડવો છે. હવે બે સાથે ચાલતા હોવાથી સહચર છે કે વિકલ્પ પણ હું જ્ઞાયક છું એમ કરે છે અને જ્ઞાન પણ હું જ્ઞાયક છું એમ કરે છે, એટલે બે અનાદિના જે ભળી ગયેલા છે જુદા નથી પડતા. શું કરે છે, બારમાં પણ એમ જ બને છે કે જે પદાર્થ જ્ઞાનમાં પરપદાર્થ પ્રતિભાસે છે તો જ્ઞાન પરપદાર્થને અવલંબે છે તો રાગ પણ સાથે સાથે સહચર કરીને એ જ બધું ચાલ્યો જાય છે. એટલે આમ જ્ઞાન ને રાગ જુદા નથી પડતા, સાથે ને સાથે જ રહીએ છે. અને એની દ્રષ્ટિ રાગ ઉપર હોવાથી, એટલે હું રાગમય છું એવી નિર્વિકલ્પ દ્રષ્ટિ રાગ ઉપર હોવાથી જ્ઞાનને તો એ જોતો જ નથી. અજ્ઞાન દશામાં જીવ જ્ઞાનને તો જોતો જ નથી કે પહેલાં તો જ્ઞાન થાય છે અને જ્ઞાન એને અવલંબે છે પરપદાર્થને અને રાગ પછી એને સાથે સાથે જ અનુસરે છે સમકાળમાં તે જ કાળમાં. પણ એને એકત્વ રાગના એકત્વપણામાં હું રાગ છું એવા એકત્વ બુદ્ધિ અને એકતાની પ્રતીતિમાં એ જ્ઞાનને તો એની સાવધાની જ નથી અથવા જ્ઞાનની કાંઈ ખબર જ નથી. ના, એક સાથે જ થઈ જાય છે, એક સાથે જ થઈ જાય છે. અહીંયા પણ હવે એ જ પરિસ્થિતિમાં, એવી અજ્ઞાનની જ પરિસ્થિતિમાં વિષય બદલાણો કે પરપદાર્થોની પણ સ્વપદાર્થ જે આત્મા છે એમાં હું પણ કરવાનું એની સમજ, સમજનાનો જે જ્ઞાનનો પડદો છે સમજની ભૂમિકામાં, એમાં એ વાત એક આવી કે હું જ્ઞાયક છું અને હું જ્ઞાયક છું એવો અનુભવ, નિર્વિકલ્પ અનુભવ કરવા માટે જ્ઞાયકની ધારાએ ઉપડવાનું છે. તો જ્ઞાયકની ધારાએ ઉપડતા સાથે ચાલતા સાનુકૂળ રાગથી પણ જુદા પડવાનું છે. આ વાત જો જુદા પડવાની અંદરમાં ન થતી હોય તો એ એકત્વનું એકત્વ જ રટણની અંદર રહી જાય છે. રટણ છે એની અંદર જે વિકલ્પ છે એ વિકલ્પ સાથે ને સાથે રાખે અને એમ સંતોષ પકડે કે હું તો જ્ઞાયકનું રટણ કરું છું ને હું ક્યાં બીજા પદાર્થની બીજી ક્રિયામાં, મન વચન કાયાની શુભ યોગની ક્રિયામાં કે દેવગુરુ શાસ્ત્રની શુભની ક્રિયામાં એવી રીતે હું ક્યાં જાઉં છું, ક્યાં હું તો એકલા આત્માનું ને જ્ઞાયકનું જ રટણ કરું છું. જ્ઞાયકનું રટણ કરે છો તો એ રટણમાં એ જ્ઞાયક સંબંધીનો વિકલ્પ પણ છે, એ વિકલ્પ તે હું નહીં એમ થાય છે. અથવા અમૃતચંદ્ર આચાર્ય ભગવાને એક વાત કરી મોક્ષ અધિકારમાં કે જ્ઞાન ને રાગ વચ્ચે સંધિ છે, જ્ઞાન ને રાગ વચ્ચે સંધિ છે અને એ સાંધની વચ્ચે જ્ઞાન જવું જોઈએ તો એ જ્ઞાન ને રાગ જુદા પડે. આવી એક વાત કરી છે, એ વાત લીધી છે આ ગ્રંથની અંદર. આ શાસ્ત્રમાં તો પ્રયોજનભૂત તો બધા પડખા આવી જાય છે. એ શું કરવા નથી સમજાતો એ પણ એની અંદર વાત છે. કેમ સાંધ પકડાતી નથી એનું પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે. જ્યાં સુધી રુચિ પરદ્રવ્યની છે એવી ભાવ ભૂમિકામાં આ સાંધ હાથમાં નથી આવતી. શું છે કે સ્વચ્છતા અને સ્વચ્છતાની જગ્યાએ રહેલું જે પ્રતિબિંબ, સ્વચ્છતાની જગ્યાએ જ પ્રતિબિંબ છે ને, તો એમાં સ્વચ્છતા જુદી અને પ્રતિબિંબ જુદું. એમ ઉપયોગ એટલો સૂક્ષ્મ થાય તો પકડે ને, ઉપયોગ એટલો સૂક્ષ્મ થાય તો પકડે. જી 410 મુનિનું છે, 410 બોલ છે, મુનિ મુનિ દશા સંબંધી નો બોલ છે. આ તો બહુ લાંબો બોલ છે, વિસ્તાર વાળો બોલ છે, નંબર ભૂલી જવાય છે. બરાબર હે, 197 બરાબર બરાબર યાદ આવ્યું, 197 છેલ્લો પેરેગ્રાફ લે. કે સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ છૂટી જાય છે જ્યારે જ્યારે છે ધ્યાર છે. જ્યારે સ્વભાવના મહિમાને કારણે, મહિમાને લીધે પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અથવા સુખ બુદ્ધિ તૂટી જાય છે અને સ્વભાવમાં જ રસ લાગે છે, ને સ્વભાવમાં રસ લાગતા બીજું બધું નિરસ લાગે છે. આટલા સ્પષ્ટીકરણ પછી ત્યારે શબ્દ લીધો છે કે ત્યારે જ, ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય. રાગ અને જ્ઞાન વચ્ચેની સૂક્ષ્મ સંધિ મોક્ષની ભૂમિકામાં અથવા યથાર્થ ભૂમિકામાં ક્યારે જણાય? જ્યારે સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યેની સુખ બુદ્ધિ તૂટી જાય અને તેથી પર પદાર્થમાં એને નિરસપણું આવી જાય. નાસ્તિથી, અસ્થિથી સ્વભાવના મહિમાને લઈને સ્વભાવનો જ રસ ફૂટાયા કરે, ત્યારે જ એને અંદરમાં જ્ઞાયકનો વિકલ્પ અને જ્ઞાયકનું લક્ષ્ય વાળું જ્ઞાન એ બે વચ્ચેની સાંધ પકડાય, નહીતર સાંધ ન પકડાય. વૈજ્ઞાનિક વાત શું લીધી મોક્ષ અધિકારમાં? આ મોક્ષ અધિકાર અનુસાર વિષય છે, પ્રજ્ઞા છીણીથી વાત ઉપાડી છે આ ભૂલની. તો એ પ્રજ્ઞા છીણી રાગ અને જ્ઞાન વચ્ચે પટકવી એમ ત્યાં વાત લીધી છે. પ્રજ્ઞા છીણી એટલે જ્ઞાનની પર્યાય, પ્રજ્ઞા નામ જ્ઞાન, છીણી એટલે સૂક્ષ્મ થયેલું જ્ઞાન. જેમ છીણીની ધાર પાતળી છે, જો ધારવાળી તો સૂક્ષ્મ છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે મુમુક્ષુને કે જ્ઞાન ને રાગ ની વચ્ચે સાંધ જોઈને સાંધમાં છીણી પટકવી એમ કહો છો, પણ અમને સાંધ જ દેખાતી નથી, પછી અમારે છીણી ક્યાં પટકવી? તો અહીંયા કુજબેન શ્રી કહે છે કે તને સાંધ નથી દેખાતું એનું કારણ છે, તું મેળવી લે તારી દશા રે, કે તને પર પદાર્થમાં સુખ બુદ્ધિ છે અને ઘણો રસ પડ્યો છે. એ પર પદાર્થની સુખ બુદ્ધિથી રસ, તો સુખ હોય તો રસ આવે, સુખના કારણ વિના જીવને ક્યાંય રસ નથી. સુખ બુદ્ધિ હોવાને લીધે રસ છે, એ સ્વભાવના અવભાસનથી સ્વભાવમાંનો મહિમા આવે ને એનો રસ આવે, એમાં સુખનો સાગર મોજુદ હયાત છે એમ જેને ભાસે, અને એથી લઈને એનો મહિમાને એનો રસ ઉત્પન્ન થાય, ત્યારે એને અંદરમાં રાગ અને જ્ઞાન વચ્ચેની સંધિ જુદી પડે. કેમ કે બે જુદી જુદી જાતના ભાવ છે. ભલે જ્ઞાન જ્ઞાયક નું અને વિકલ્પ જ્ઞાયક નો, બંને જ્ઞાયક નું હોવા છતાં જ્ઞાન ની જાત જુદી, વિકલ્પ ની જાત જુદી. એક આદરવાનો વિષય છે, જ્ઞાન છે એમાંથી આખું જ્ઞાયક તત્વ હું પણ એ ગ્રહણ કરી લેવાનું છે, અને વિકલ્પ નો અંશ છે એ વિરુદ્ધ જાતિનો, સ્વભાવની ઘાતક જાતિનો, મલિન અંશ, દુઃખમય અંશ, અનિષ્ટ અંશ, એનો એનો નિષેધ આવે એ રીતે બંને જુદા પડી જાય છે. કદાપી એમ ન બને એમ લેવું છે, છેલ્લે બહુ જોરદાર વાત કરી છે. કદાપી એમ ન બને, કોઈ કોઈ કારણસર કોઈ સંજોગોમાં કોઈ પણ જીવને એવું ન બને, આ સિદ્ધાંત છે, કે પરમાં તીવ્ર રુચિ હોય અને ઉપયોગ અંતરમાં પ્રજ્ઞાશીનું કામ કરવા લાગે, એમ ત્રણ કાળમાં ના બને. ભલે શાસ્ત્ર વાંચીને ગમે એવો મોટો પંડિત થઈ ગયો હોય, વેદજ્ઞાનની વાતો કરતા આપણે, પણ એને રસ બુદ્ધિ છે એ વાતનો વિષય નથી, એને પર પદાર્થમાં સુખ બુદ્ધિ છે એ વાતનો વિષય નથી, એનું પરિણમન છે. અને એ પરિણમન સ્વભાવ સુખની ના આધારે, સ્વભાવમાં સુખ બુદ્ધિ થવાના આધારે એ પરિણમન તો એનું તૂટી જવું જોઈએ, એમાં નિરસ પણ આવી જવું જોઈએ. એટલે એવું ન હોય કે પરમાં તીવ્ર રુચિ હોય, અને તીવ્ર રુચિ હોય ત્યારે તીવ્ર રસ હોય જ, કે એ જ્યારે પરમાં સુખ બુદ્ધિએ કરીને રસ આવતો હોય, જે જીવને પર પદાર્થમાં સુખ બુદ્ધિએ કરીને રસ આવતો હોય તે જીવનો ઉપયોગ સ્થૂળ થઈ જાય છે. સ્વભાવનું ગ્રહણ કરવા માટે જે ઉપયોગની સૂક્ષ્મતા જોઈએ, જ્ઞાનની સૂક્ષ્મતા જોઈએ, એ કદી ન થઈ શકે. આ પેન્સિલને અણી કાઢવા માટે પેલો સંચો વાપરે છે ને, સંચાની અંદર પેન્સિલ મૂકીને ફેરવે એટલે ઝીણું પોઈન્ટ નીકળે, સૂક્ષ્મ પોઈન્ટ કાઢે છે. આ આ જે સુખ બુદ્ધિ છે, સ્વરૂપની રુચિ અને સ્વરૂપમાં સુખ બુદ્ધિ છે, એ ઉપયોગને સૂક્ષ્મ કરવાનો સંચો છે. આ સિદ્ધિ વાત છે. કોઈ એમ કે ઉપયોગને કેવી રીતે અમારે સૂક્ષ્મ કરવો કે જેથી રાગ ને જ્ઞાનની સંધિ પકડી શકે, કે આ રીતે સૂક્ષ્મ કરવો, સ્વરૂપની રુચિએ કરીને સૂક્ષ્મ થાય છે. તિર્યંચને પણ અલ્પ જ્ઞાન હોવા છતાં અને સ્થૂળ જ્ઞાન હોવા છતાં એનું જ્ઞાન સૂક્ષ્મ થાય છે, ભલે જ્ઞાન વધી જતું નથી ઉઘાડમાં, પણ સૂક્ષ્મ અંદરમાં થઈ જાય છે જ્ઞાયકમાં સુખ બુદ્ધિના ભાષણને લીધે. અને મહાન તપસ્વી હોય ને, અંગપૂર્વધારી શાસ્ત્ર જ્ઞાની હોય, તો પણ જ્યાં સુધી એને રાગમાં સુખ છે, પરમાં સુખ છે એવી બુદ્ધિ છે ને એમાં રસ છે, ત્યાં સુધી એનો ઉપયોગ સૂક્ષ્મ થાય નહીં. એ ઉપયોગ સ્થૂળનો સ્થૂળ છે, કે એની જ પર્યાયમાં રહેલા જ્ઞાન તત્વને, સ્વભાવ તત્વને અને વિભાવ તત્વને ભિન્ન ભિન્ન હોવા છતાં ભિન્ન ભિન્ન જાણી શકતો નથી, એ સ્થૂળ ઉપયોગ છે. કોઈ પણ ત્રણેય કાળના જીવોએ આ જ્ઞાન છે, એમને તો એવા શબ્દો પકડ્યા છે ને કે જ્ઞાન ને રાગ જુદા છે, બસ એ અવસ્થાનો વિષય થઈ ગયો. જ્ઞાન ઉપરથી જ્ઞાયક લીધો, રાગ ઉપરથી બધા વિભાવ લઈ લીધા. જ્ઞાન અને રાગ જુદા છે, સીધો અંદર ડૂકું ડૂક્યું કર્યું, કે જ્યારે શ્રી ગુરુ એમ કહે છે કે જ્ઞાન ને રાગ જુદા છે, તો જોઉં તો ખરો કે મારામાં જ્ઞાન ને રાગ જુદા છે. હવે એ પહેલા ભાવનામાં બહુ આવી ગયેલા છે, એટલે ક્યાંય રસ બુદ્ધિ નથી, સુખ બુદ્ધિ નથી, એક સ્વરૂપ પ્રાપ્તિની ધૂનમાં એટલા બધા રહેતા હતા કે કઈ કલાકોના ધ્યાન કરે ને કલાકોના શાસ્ત્ર વાંચે ને કઈ પત્તો ખાતો નહોતો, કેમ કે ગુરુગમતીની દિશા સુધતી નહોતી અંદરથી. ગુરુનું આ વાક્ય પડ્યું કે જ્ઞાન ને રાગ જુદા છે એટલે સિદ્ધાંત અવલોકન માં ગયા, ક્યાં શું કર્યું એમણે છે, એ જ્ઞાન ને રાગ જુદા છે. તો ઓલી જે સૂક્ષ્મ થવામાં જે સુખ બુદ્ધિ નડે એ તો હતી નહી, જોયું હા આ જ્ઞાન તો મોટો જ્ઞાયક નો ભંડાર છે, અનંત ગુણ નો ભંડાર છે, આ તો મહાનિધિ છે, અને આ તો રાગ નું ફૂતરું હારે હારે અમથું ફડફડ ફડફડ ત્યાં કરે છે, આ નકામું છે. આ બે જુદા પડી ગયા, પતી ગયા. પછી તો જે જ્ઞાયક ભાસે છે એ તો એવું અદભુત ને આશ્ચર્યકારી તત્વ છે કે જે એની ધારાએ ઉપડે છે એને અંદરથી મદદ કરે છે, અંદરથી જોર કરે છે. પુરુષાર્થ તો અંદરથી જોર કરે છે. જેમ ગુરુદેવ કહેતા કે ઉનાળામાં 118 ડિગ્રીના તડકામાં પણ ભરતી સમુદ્રની આવે તો એ સમુદ્રના મધ્ય બિંદુમાંથી આવે છે, એ પાણીના ઉછાળાને કોઈ રોકી નથી શકતો. એમ અહીંયા કોઈ પણ બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની હાલત હોય, અંદરથી જ્યાં ધારા ઉપડી જ્ઞાયકની પતી ગયું, એને તો અંદરનું જોર છે. જેને મેળવણી કરવી છે પોતાની તપાસ કરવી છે એને તો એકદમ ચોખ્ખે ચોખ્ખો માર્ગદર્શન મળી જાય છે. જે પોતાની અંદરની તપાસ કરે છે, અંદરનું સંશોધન કરે છે, એને તો તરત ખબર પડે છે કે મારી રુચિ ને મારો રસ આ જગ્યાએ જાય છે અને આ નહીં મટે, જાય છે તો શું હાથમાં આવે છે, તપાસે છે. મીઠાઈ ખાધી, ખાધી રસથી મજા આવી, શું હાથમાં આવ્યું તપાસે છે. એક સેકન્ડ જીભ ઉપર સ્વાદ આવ્યો ત્યાં પણ એ ભૂતગળો રોકાતા નથી. પેલા રસગ્રંથિઓ છે એટલે સીધો રસ વધે અને જાય ગળેથી નીચે આગળ, એ તો આગળ સહેજ આગળ જાય એટલે સ્વાદ તો નથી, પછી તો આગળના ટેરવા ઉપર સ્વાદ છે. પછી એક ઇંચ આગળ ધકેલાઈ જાય ભૂતગળો એટલે પછી સ્વાદનો વિષય નથી, ત્યાં એક જાતનો ક્ષોભ નથી આગળના પ્રદેશોમાં, જીભના ને જીભના આગળના પ્રદેશોમાં નથી. પતી ગયું, શું હાથમાં આવ્યું તપાસે તો ખબર પડે, કઈ નહીં ખાલી ને ખાલી રહ્યો. કઈ અંદર આવતું હોય તો ભરાય, વાસણમાં કઈ પડે તો વાસણ ભરાય, પણ આ તો ખાલી ને ખાલી રહે છે. તપાસ તો જાય તો ખબર પડે કે આ તો ખાલી ને ખાલી રહે છે, કાંઈ એમાં આવતું નથી, કાંઈ આવતું નથી. જરાક વિકલ્પ થાય છે ઠીક પણ આનો, એમાં ઠીક શું ને ઠીક શું. જે ગુલાબજાંબુ ને જે બરફી ખાધી એ પૂર્વ પર્યાયમાં વિષ્ટા હતી, ગાય વખર કરે છે કે નહીં, અને 6 કલાકમાં પાછી ઉત્તર પર્યાયમાં વિષ્ટા છે. પણ એને વર્તમાન પર્યાય ઉપરનું લક્ષ છે અને આખો પદાર્થ જ વર્તમાન પર્યાય જેવડો ને જેટલો જ ભાસે છે, એટલે આગળ પાછળનું બધું ભૂલી જાય છે. આ પરિસ્થિતિ છે. કેટલું એ રસ લેતા, એક સેકન્ડ રસ લઈને કેટલું નુકસાન કરે છે એની એને ખબર નથી કે તારી જે અનંત શક્તિ છે એને હણી નાખવાનું તું કામ કરે છે. તને ઠીક લાગ્યું ઘડીભર માટે, આત્માની શક્તિનો મોટો હ્રાસ થાય છે, ત્યાં ઘાત થાય છે. પણ એ જાતની કોઈ વિચારણા, એ જાતની કોઈ સમજણ, એ જાતનું કોઈ અવલોકન એ કાંઈ હોય નહીં, તો એમને સંસારમાં દોડે જાય છે, અનેક પ્રકારના વિધવિધ વિષયોમાં રસ લીધે જાય છે અને જન્મ મરણ કરીને કુચ્ચે મરતો જાય છે, દુઃખી 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 થતો જાય છે. શું કહ્યું અહીંયા કે હું જ્ઞાયક છું ને બાકી બધું પર છે, એમાં જ્ઞાયક જ્ઞાયક કરતો વિકલ્પ પણ પર છે, એ વાત અંદરના ભાવ ભાષણમાં આવવી જોઈએ. જો એને જ્ઞાયક ભાષો હોય તો વિકલ્પ પર ભાષક, જો જ્ઞાયક જુદો ન ભાષો હોય તો એ વિકલ્પ વાળું રટણ છે એ બરાબર છે. ને હું જ્ઞાયક જ્ઞાયક કરું છું એમ લાગે, પણ વિકલ્પમાં હું પણ તો તે કર્યું છે અનાદિનું. બીજા અનેક પ્રકારના વિકલ્પમાં હું પણ કર્યું, અહીંયા જ્ઞાયકના વિકલ્પમાં હું પણ કર્યું, એમાં વિકલ્પમાં હું પણ કરવાની વાત તો તેની તે રાખે છે. એમાં તો કઈ ફેરફાર કર્યો નથી, જ્યાં ફેરફાર કરવાનો છે ત્યાં જ ફેરફાર કર્યો નથી, તો કોઈ કાર્ય થતું નથી એમાં. પણ જુદો પાડીને હું જ્ઞાયક છું એમ જ્ઞાયકને જુદો પાડીને, બાકી બધું પર કહેતા એને જુદો પાડીને, એનાથી જેટલું કાંઈ સર્વદ્રવ્યને સર્વભાવ, કેવળ જ્ઞાયક, કેવળ જ્ઞાયક કહેવા માટે સમયસારમાં જ્ઞાન માત્ર એવો શબ્દ લીધો છે આચાર્ય મહારાજ, એ શબ્દને પસંદ કર્યો, જ્ઞાન માત્ર. એટલે જુદો જ્ઞાયક, એકલો જ્ઞાયક, માત્ર જ્ઞાયક, બસ એ જ ધારાએ ઉપડે. એમાં તો શું છે કે એ નિર્ણયના કાળમાં પોતાનું અસ્તિત્વ ભાસે છે એમાં. કોઈ કલ્પનાથી હું પણ વિકલ્પથી હું પણ નથી કરવું, વિકલ્પનાથી હું પણ નથી કરવું. જ્ઞાન સીધું પોતે પોતાના સ્વભાવમાં પોતાની હૈયાતી જાણે છે, એ જાણ્યા પછી એને વેદવો અનુભવવો, એનાથી એ જુદું રહેવાનું પસંદ નથી કરતો, એટલે એની ધારા ઉપડે છે. કોઈ ધારા કૃત્રિમપણે ઉપાડવાનો વિષય નથી, પણ જે જ્ઞાન પોતાના અસ્તિત્વને પોતામાં જાણે છે એ શા માટે પોતાના અસ્તિત્વને વેદે અથવા ભોગવે નહીં. જે ચીજ ખાવાની છે અને ભૂખ લાગી છે એની વાત કરવાથી શું મળે? ન સ્વાદ આવે, ન પેટ ભરાય. ભૂખ લાગી હોય તો કઈ મીઠાઈના નામ, પચીસ પચાસ મીઠાઈના નામ લઈ લ્યો તો એક મીઠાઈનો ન તો સ્વાદ આવે કે ન તો પેટ ભરાય. એમ જે જ્ઞાયક તત્વ પોતે છે એ જ્ઞાન દ્વારા જ્ઞાન લક્ષણથી ભાસ્યું તો એને ખ્યાલ આવે છે કે આ તો અનુભવ કરવાનો વિષય છે, અનુભૂતિ સ્વરૂપ જ છે આત્મા, તો અનુભવનો પિંડ છે, અનુભૂતિનો પિંડ છે આત્મા, તો એના અનુભવથી જુદા રહેવાનું શું કારણ છે? કે વચ્ચે આ જે વિકલ્પ છે બીજી જાતનો એ અનુભવ થવા દેતો નથી. નાયકનો વિકલ્પ હોય તો સારું કે નહીં, પણ એ પ્રશ્ન નથી, એ વિકલ્પ છે જ અનુભવ થવા દેતો નથી. એટલે જ્ઞાયકનો વિકલ્પ હોય તો પણ એ વિકલ્પ સાધક નથી, પરંતુ એ વિકલ્પ ખરેખર તો બાધક છે. સાધક તો નથી પણ બાધક છે. શબ્દ તો ભલે આ તો મનમાં રટણ હોય એમાં તો શબ્દનો ક્યાં સવાલ છે, પણ વિકલ્પ છે એમાં અનાદિનો જે રાગ છે અથવા ભેદનો જે પક્ષ છે, જ્ઞાયક એવો એક ભેદ પડે છે, વસ્તુ અભેદ છે, નિર્વિકલ્પ છે, એમાં જે ભેદ પડે છે, ભલે શુદ્ધ નયથી ભેદ પડે છે, શુદ્ધ નયના વિષયભૂત જ્ઞાન કામ કરે છે કે આવો શુદ્ધ જ્ઞાયક, આવો શુદ્ધ જ્ઞાયક, પણ એવો જ્ઞાયકનો ભેદ પડે છે ત્યાં રાગ ઉત્પન્ન થઈ જાય છે. એને શાસ્ત્રની અંદર સમયસાર 143-144 ગાથામાં શુદ્ધ નયનો પક્ષ કયો છે, એટલે ત્યાં પણ એ રાગની અંદર એકત્વ બુદ્ધિ છે, ત્યાં પણ અનંતાનુબંધીનો કષાય છે. અને તેથી આચાર્ય મહારાજે એમ કહ્યું કે આવા શુદ્ધનયનો વિકલ્પ વાળો તને શુદ્ધનયનો પક્ષ રહ્યો તો તીર્થ થયો, તો તીર્થી શું? હજી ત્યાં ત્યાં છું, હજી મિથ્યાત્વનું બીજ સાજું છે, ત્યાંથી હજી સંતોષ લેવાનો કોઈ પ્રશ્ન રહેતો? જો બીજી ક્રિયાનો તો કઈ ક્લાસ જ નથી અહીંયા, પણ આત્મામાં અશુદ્ધનયના પક્ષમાં આવ્યો, આત્મામાં પણ અશુદ્ધનયના પક્ષમાં કે વ્યવહારનયના પક્ષમાં, ને જ્ઞાનની રમતમાં. નહી તો જ્ઞાનની પર્યાયો છે ને, પણ શુદ્ધનયના પક્ષમાં છે તો ત્યાંથી પણ ઉઠાડી મૂકવાની વાત છે. કેમ વિતરાગ દેવનો જીનવરનો ઉપદેશ અસી ધારા સમાન છે એ અહીંથી વાત નીકળે છે. કે કોઈ પણ તબક્કે ક્યાંય પણ જીવ પોતાના નિજ સ્વરૂપને છોડીને અટકે એવી એવી પરિસ્થિતિમાં ત્યાં પ્રહાર કરેલો છે બોધની અંદર, ઉપદેશની અંદર. એ પ્રહાર કરીને ત્યાંથી જીવને ઉપાડી લે છે, આગળ આગળ જા ત્યાંથી. મૂકી દેવી છે એ તો બરાબર છે. પ્રયોગનો વિષય છે ને એ આરાધનાનો વિષય છે, એટલે એની અંદર તો જેટલું વિકલ્પાત્મક વિચાર આવે છે એને છોડી દેવાનો છે. એ હું નહીં એમ એનો નિષેધ કરે છે. ક્યાં સુધી વિકલ્પ લંબાય છે, કે જ્યાં સુધી વિકલ્પનું આલંબન છે, અવલંબન છે, અને જ્યાં સુધી એને આધાર મળે છે ત્યાં સુધી લંબાય છે. પણ જ્યાં પોતે જ્ઞાનથી જ્ઞાયકનો આધાર લેવા માટે પોતાના અંતર અવલંબનમાં ઉગ્રતા કરે છે અને વિકલ્પ રહી ગયો છે એનો નિષેધ ચાલે છે, આ પર છે, આ પર છે, આ હું નહીં, તો એ વિકલ્પને આધાર ન મળ્યો. જે જે ચીજને આધાર મળતો નથી, આદર મળતો નથી, એ ચીજ ટકતી નથી, એટલે એ વિલીન થઈ જાય છે ક્રમશઃ. પક્ષમાં આવે એટલે નિર્ણય કર. જ્યાં સુધી સ્વરૂપ નિર્ણય કરતો નથી ત્યાં સુધી એને સ્વરૂપનું લક્ષ થતું નથી, અને લક્ષ થતું નથી ત્યાં સુધી લક્ષભૂત વિષય જે છે એવું પોતાનું સ્વરૂપ એનો પક્ષ થતો નથી. હજી પક્ષ પણ થતો નથી ત્યાં પક્ષાંતિક્રાંત થવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કેમ કે અનાદિથી જીવ વ્યવહાર નહીંના પક્ષમાં છે. તો એક વાર તો એને પક્ષ પલટો કરવો રહ્યો, કે તું પરમાત્માના પક્ષમાં આવ. રાગનો દેવગુરુ શાસ્ત્રનો રાગનો વિષય છે. તમામ પદાર્થનો જગતના ભોગ ઉપભોગનો બધો પક્ષ છોડી દો, એક વાર શુદ્ધાત્માના પરમાત્માના પક્ષમાં આવ. પણ પક્ષમાં આવતી વખતે એ ખ્યાલમાં રાખવાનું છે કે આ પક્ષ પણ છોડી દેવાનો છે, પક્ષમાં રહેવાનું નથી. પણ વચ્ચેની એક પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય છે કે પહેલા પક્ષ બદલાય છે અને પછી પક્ષાંતિક્રાંત થવાય છે. ગુરુદેવશ્રી જયારે આ વાત કરતા ત્યારે એ રીતે કરતા કે સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર જીવ પ્રથમ શુદ્ધનયના પક્ષમાં આવે છે તો પણ એ પક્ષમાં દક્ષ છે. દક્ષ એટલે ચતુર છે, એ પક્ષમાં રોકાઈ જાય એવો નથી. પક્ષમાં રોકાય તો એને પક્ષ પણ સાચો આવ્યો નથી. પક્ષમાં આવતા જ એને ખ્યાલ છે કે આ પક્ષમાં રહેવાનું નથી, એને પક્ષ બરાબર આવ્યો છે, એ પક્ષમાં દક્ષ છે. એમ કહેતા એલિટરેશન મેળવવા માટે લક્ષ પક્ષ દક્ષ ત્રણ શબ્દનો મેળવતા. ઓળંગી જવું, અતિક્રાંત થવું એટલે ઓળંગી જવું, ઉલ્લંઘન કરી જવું. એવા શુદ્ધનયના જ્ઞાયકના વિકલ્પને પણ ઓળંગી જઈને, ઉલ્લંઘન કરી જઈને, નિર્વિકલ્પ જ્ઞાયક સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે એકાકાર તન્મય થઈ જવું, એવી દશાને અહીંયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનને, સમ્યક ચારિત્ર રૂપ જૈન ધર્મ કહેવામાં આવે છે. એ જૈનનો ધર્મ છે, જૈન પરમેશ્વરે એને ધર્મ કહ્યો, બાકી બધી વાડાની વાતો. શું કહે છે? એ રીતે અંદરમાં જ્ઞાયકની ધારાએ ઉપડે, વિકલ્પને ભિન્ન કરતો કરતો, વિકલ્પને ભિન્ન પાડતો પાડતો, જ્ઞાયકની ધારાએ ઉપડે તો એમાં બધું આવી જાય, એટલે એની કાર્યસિદ્ધિ અવશ્ય થઈ જ જાય. એની કાર્યસિદ્ધિ ન થાય એ પ્રશ્ન રહેતો નથી. જી 37
ખાલી 37
હું અબદ્ધ છું, જ્ઞાયક છું, એ જ્યારે વિકલ્પો પણ દુઃખરૂપ લાગે, શાંતિ મળતી નથી, વિકલ્પ માત્રમાં દુઃખ ભાસે છે, ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપડતા ઉપાડતા વસ્તુ સ્વભાવમાં લીન થતા આત્માર્થી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે અને આનંદનું વેદન થાય છે. આ ભેદ જ્ઞાનમાં આગળ વધે છે ત્યારે શું શું થાય છે એની અવસ્થામાં એના ચિહ્નો એના લક્ષણો બતાવી દીધા. એમાં વિકલ્પમાં દુઃખ લાગવું એ મુખ્ય લક્ષણ છે. નાસ્તિકનું આ એક મુખ્ય લક્ષણ છે કે એને સર્વ વિકલ્પમાં, વિનાયકના વિકલ્પમાં પણ એને દુઃખ જણાય છે. એક સુખ અનંત સુખથી ભરપૂર સુખ તત્વ સુખનો નિધિ છે, બીજી બાજુ આ વિકલ્પના ફોતરામાં દુઃખ છે. આ બે વાતની તુલના એક સાથે થઈ જાય છે. ભેદ જ્ઞાનના તો ઘણા બોલ લીધા છે આ ગ્રંથની અંદર. ભેદ જ્ઞાનના વિશે ઘણા બોલ લીધા છે, 13-17 પછી સીધો 19 લીધો છે, 37 નો બોલ નાખ્યો છે, યથાર્થ ભૂમિકામાં નાખ્યો છે. એટલા માટે કે જે વિકલ્પમાં દુઃખ લાગે છે ને એની ભૂમિકાની યથાર્થતા સૂચવી છે. એટલે ભેદ જ્ઞાનના વિષયમાં નથી લીધો, પણ ભેદ જ્ઞાનમાં 13, 17, 19, 81, 86, 185, 162, 168, 182, 192, 197 તો આપણે હમણાં જોયો, 285, 389, 404 અને 276 રહી ગયો તો એ પાછળથી લીધું. એટલા ઘણા બોલ આવ્યા છે બે ભેદ જ્ઞાનમાં. હવે એમાં શું છે કે એક બોલમાં એ બોલ વિષય અંગેના જે પડખાઓ છે પ્રયોજનભૂત, એનું જે સ્પષ્ટીકરણ છે એ પાછું જુદા જુદા બોલમાં આવે છે. એક બોલમાં સંક્ષેપમાં લઈએ ભાવભાષણની દ્રષ્ટિએ તો આખો વિષય પૂરો થાય છે, સ્પષ્ટીકરણમાં અને વિસ્તારમાં લઈએ તો એના ઘણા પડખા, એક બોલના અનેક પડખા પાછા બીજા બોલમાં પણ આવે છે. એવી રીતે છે, જેમ કે 37 બોલમાં ભેદ જ્ઞાનના વર્ગમાં એને લઈએ તો શા માટે ભેદ પડે છે કે વિકલ્પમાં દુઃખ લાગે છે. શું હું અબદ્ધ છું ને હું જ્ઞાયક છું એવા જે વિકલ્પો, જ્ઞાયકને અને અબદ્ધ સ્વરૂપને અનુસરતા વિકલ્પો, એ વિકલ્પમાં પણ દુઃખ લાગે અને શાંતિ ન મળે, ત્યારે પુરુષાર્થથી જુદો પડે, ભિન્ન પડે. ભેદ જ્ઞાનની દ્રષ્ટિએ લઈએ તો ત્યારે એ જુદો પડે કે જેમાં દુઃખ લાગે એમાં એ રહેવા કેમ ઈચ્છે, છે અત્યંત મંદ કષાયના વિકલ્પો અને તીવ્ર કષાયની અપેક્ષાએ એમાં શાંતિ છે, પણ હવે આ એવી કૃત્રિમ શાંતિમાં છેતરાય એવો આ જીવ રહ્યો નથી, એવી આ યથાર્થ ભૂમિકા છે. એટલે એને અહીંયા દુઃખનું વેદન છે, દુઃખ વેદાય છે, લાગે છે એટલે વેદાય છે, અનુભવાય છે, એટલે એને એ આકુળતામાં રહેવું નથી. અનંત શાંતિનો પિંડ ભાસ્યો છે એના ઉપર એનું આકર્ષણ છે. એક બાજુ દુઃખ એ રૂપ વિકલ્પ, એક બાજુ અનંત શાંતિનું ધામ. કોને પસંદ કરે જીવ? કે સ્વાભાવિકપણે જ એ શાંતિને પસંદ કરે, દુઃખને કોણ પસંદ કરે? એટલે શું વિશેષ છે?